लेवीनु पुस्तक अध्याय 11। यहोवाए मूसा तथा हारून ने कहूं, इज़राइली लोगों ने कहे, पृथ्वी पर ना सर्व पशुओं माथी जे पशुओं तमारे खावा माटे उपयोग में लेवा ते आ छे। जे पशुओं की खरी फाट वाली होय अने जे वागोड़तू होय ते पशु तू खाई शके, तो पण केटलाक पशुओं की मात्र खरी फाट वाली होय अथवा जे मात्र वागोड़ता होय ते पशुओं तमारे खावा जोईए नहीं। जेम के ऊंट, केम के ते वागोड़े छे पण तेनी खरी फाटेली नथी, तेथी ऊंट तमारे माटे अशुद्ध छे। साफान ससलू पण, केम के ते वागोळे छे पण तेनी खरी फाटेली नथी, ते पण तमारे माटे अशुद्ध छे। अने ससलू, केम के ते वागोळे छे पण तेनी खरी फाटेली नथी, ते तमारे माटे अशुद्ध छे। अने डुक्कर, जो के तेनी खरी फाटेली छे पण ते वागोळतुं नथी, तेथी ते तमारे माटे अशुद्ध छे। तमारे तेओमानुं कोईनुं मांस खावुं नहीं કે તેઓના મૃતદેહનો સ્પર્શ કરવો નહીં, તેઓ તમારે માટે અશુદ્ધ છે। જળચરોમાંથી તમે આટલા ખાઈ શકો, પાણીમાં જે બધાને પંખ તથા ભીંગડા હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંના હોય કે નદીઓમાંના હોય। પણ સમુદ્રોમાંના કે નદીઓમાંના જે બધા જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંના જે સર્વને પંખ તથા ભીંગડા હોતા નથી તેઓ તમને નિષેધાત્મક છે, કારણ કે તેઓ ઘૃણાપાત્ર છે। માટે તમારે તેઓનું માંસ ખાવું જોઈએ નહીં, તેમના મૃતદેહ પણ ઘૃણાપાત્ર છે। પાણીમાંના જેઓને પંખ કે ભીંગડા નથી હોતા તેઓ તમને નિષેધાત્મક છે। પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા, અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ, સમડી, દરેક પ્રકારના બાજ, દરેક પ્રકારના કાગડા, શામરૂગ, ચીબરી, સીગલ અને કોઈપણ પ્રકારનો શકરો, ચીબરી, કરઢોક, ઘુવડ, રાજહંસ, ઢીંચ, ગીધ, બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ, એમને પણ તમારે નિષેધાત્મક ગણવા। સર્વ પાંખવાળા જંતુઓ જેવો પગ વડે ચાલતા હોય તેવો તમારે માટે અમંગળ છે। તો પણ પગે ચાલનારા પાંખવાળા જંતુઓ જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે તેઓમાંથી આ તમે ખાઈ શકો છો। અને તમે કોઈપણ પ્રકારના તીડ, બોડમથો તીડ, તમરી અથવા તીતી ઘોડો ખાઈ શકો, પણ સર્વ પાંખવાળા જંતુઓ જેઓને ચાર પગ હોય તેઓ તમને અમંગળ છે। તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તેઓના મૃતદેહને ઉપાડી લે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય। જે પશુઓની ખરી ફાટેલી હોય પણ તેના બરાબર બે સરખા ભાગ થતા ન હોય, અથવા જે પશુઓ વાગોળતા ના હોય, તે તમને અશુદ્ધ છે। જે કોઈ તેમનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય। ચાર પગવાળા જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમારા માટે અશુદ્ધ છે। જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તેમના મૃતદેહને ઉપાડે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય। આ પશુઓ તમારા માટે અશુદ્ધ છે। જમીન પર પેટે ચાલનારા પ્રાણીઓમાંથી આ તમારા માટે અશુદ્ધ છે: નોળિયો, ઉંદર, દરેક પ્રકારની ગરોળી, ચંદનઘો, પાટલાઘો, ગરોળી, સરડો તથા કાચિંડો, સર્વ પેટે ચાલનારા સરપટિયાઓમાં આટલા તમારા માટે અશુદ્ધ છે। જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જો તેઓમાંથી કોઈ પણ મરી જાય અને કોઈ પણ વસ્તુ ઉપર તેમનું શબ પડે તો તે વસ્તુ અશુદ્ધ ગણાય। તે કોઈ પણ લાકડાની, વસ્ત્રોની, ચામડાની અથવા ટાટની બનેલી હોય, કોઈપણ કામમાં વપરાતું વાસણ હોય તો તેને પાણીમાં નાખવું, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, પછી તે શુદ્ધ ગણાશે। જો આમાંનું કોઈપણ સરપટીઓ કોઈપણ માટીના વાસણમાં પડે તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય, અને તેને તમારે ભાંગી નાખવું। જે કોઈએ ખાવાના પદાર્થ પર એવા માટલામાંથી પાણી રેડ્યું હોય તો તે અશુદ્ધ ગણાય, અશુદ્ધ થયેલા વાસણોમાં કોઈપણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય। જે કોઈ વસ્તુ પર તેઓનો મૃતદેહ પડે તો તે અશુદ્ધ ગણાય, તે ભઠ્ઠી કે ખાવા બનાવવાનું વાસણ હોય તો તેને ભાંગી નાખવું, તે અશુદ્ધ છે અને તે તમારે માટે અશુદ્ધ ગણાય। જો તેઓ પાણીના ટાંકામાં, ઝરણામાં કે જ્યાં પીવાના પાણીનો સંગ્રહ થાય છે તેમાં પડે તો તે પાણી શુદ્ધ ગણાય, પણ જો કોઈ પાણીની અંદરના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય। જો તેઓના શબનો કોઈ ભાગ કોઈપણ વાવવાના બિયારણ પર પડે તો તે બિયારણ શુદ્ધ છે, પણ જો તે બિયારણ પર પાણી છાંટેલું હોય અને તેમના શબનો કોઈ ભાગ તેના પર પડે તો તે તમારે માટે અશુદ્ધ છે. જે પશુઓ ખાવાની તમને છૂટ આપવામાં આવી છે એવું પશુ જો મરી જાય તો તેના મૃતદેહનો જે કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ એ મૃતદેહમાંથી તેનું માંસ ખાય તો તે પોતાના વસ્ત્રોને ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તેના મૃતદેહને ઉચકે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જમીન પર પેટે ચાલતા તમામ સરપટિયા નિષેધાત્મક છે, તે ખાવા નહીં. સર્વ પેટે ચાલનારા અને ચાર પગે ચાલનારા અથવા વધારે પગોવાળા જમીન પર પેટે ચાલનારા સર્વ પણ તમારે ખાવા નહીં, કારણ કે તે નિષેધાત્મક છે. કોઈ પણ પેટે ચાલનારા સરપટિયાઓથી તમે પોતાને અશુદ્ધ ન કરો, તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભળાઓ નહીં, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું. એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને તમે પવિત્ર થાવ, કેમ કે હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલનારા કોઈ પણ સરપટિયાથી પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે હું યહોવા છું તમારો ઈશ્વર થવા માટે જે તમને મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો, માટે તમે પવિત્ર થાવ, કેમ કે હું પવિત્ર છું. આ પશુઓ, પક્ષીઓ, દરેક જીવજંતુઓ જે પાણીમાં તરે છે અને દરેક જે પેટે ચાલે છે તેઓ સંબંધી આ નિયમ છે. એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાના તથા નહીં ખાવાના વચ્ચે ભેદ રખાય. લેવીનું પુસ્તક અધ્યાય 13. યહોવાએ મૂસા તથા હારૂનને જણાવ્યું, જ્યારે કોઈ માણસના શરીર પરની ચામડી પર સોજો આવે અથવા ચાંદું કે ગુમડું થાય અને એ કુષ્ઠરોગમાં પરિણમે એમ લાગતું હોય તો તેને હારૂન યાજકની પાસે અથવા કોઈ યાજક દીકરા પાસે લઈ જવો. પછી યાજક તેના શરીરના ચામડી પરનો રોગ તપાસે. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય અને તે ભાગ ચામડી કરતા ઊંડે ઉતરેલો લાગે તો તે કુષ્ઠરોગ છે. યાજક તે માણસને તપાસ્યા પછી તેને અશુદ્ધ જાહેર કરે. જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊંડે ઉતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો પછી યાજકે તે રોગીને 7 દિવસ સુધી જુદો રાખવો. 7મે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો, અને જો તે સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા 7 દિવસ સુધી જુદો રાખવો. યાજક ફરીથી સાતમા દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ના હોય તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફક્ત ચાંદુ જ છે એમ માનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે તે શુદ્ધ થઈ જાય. પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો તે વ્યક્તિએ ફરીથી તપાસ માટે યાજક પાસે આવવું. યાજકે તેને ફરીથી તપાસવો અને જો સફેદ ડાઘ કે ચાંદુ ફેલાતું જતું લાગે તો યાજકે તે માણસને એક અશુદ્ધ કુષ્ઠરોગી જાહેર કરવો. જો કોઈ વ્યક્તિને કુષ્ઠરોગનું ચાંદુ હોય અને રોગ હોવાની શંકા જાય તો તેને યાજક આગળ લઈ જવો. યાજક તેને તપાસે અને જો ચામડી પર સફેદ ચાઠું પડ્યું હોય અને વાળ ધોળા થઈ ગયા હોય અને સોજા પરની ચામડી પાકેલી તથા દુખાતું હોય તો એ કુષ્ઠરોગની શરૂઆત થઈ ચૂકી છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો, તેને જુદો રાખવો નહીં, કારણ કે તે અશુદ્ધ જાહેર થઈ જ ચૂક્યો છે. જો યાજકને ખબર પડે કે કુષ્ઠરોગ ફાટી નીકળ્યો છે અને તેના સમગ્ર શરીર પર માથાથી તે પગ સુધી જ્યાં જ્યાં યાજક તપાસે ત્યાં ત્યાં આખી ત્વચામાં રોગ ફેલાઈ ગયો હોય એટલે યાજકે તેને તપાસવો અને જો સમગ્ર શરીર પર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો. જો તેનું આખું શરીર સફેદ થઈ ગયું છે તો તે શુદ્ધ છે, પણ જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય તો તે અશુદ્ધ ગણાય. યાજક તે દુખાતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે, કેમ કે તે દુખાતું માંસ અશુદ્ધ છે, તે તો કુષ્ઠરોગ છે. પરંતુ જો દુખાતું માંસ બદલાઈને ફરીથી સફેદ થઈ જાય તો તે યાજક પાસે આવે. યાજકે ફરીથી તેને તપાસવો અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયા હોય તો તેને શુદ્ધ જાહેર કરવો, તે શુદ્ધ છે. જો કોઈ વ્યક્તિના શરીર પર ગુમડું થઈને રૂઝાઈ ગયું હોય, ગુમડાની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે તો તે યાજકને બતાવવું. યાજક તેને તપાસે અને જુઓ તે ત્વચા કરતાં ઊંડું લાગે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે તો તેને કુષ્ઠરોગનો રોગ સમજવો, તે ગુમડામાં ફાટી નીકળ્યો છે. પણ જો તપાસતા યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી, તે ચામડી કરતાં ઊંડે ઉતરેલું નથી તથા ઝાંખું પડી ગયું છે તો તેણે તે વ્યક્તિને 7 દિવસ સુધી જુદો રાખવો. જો રોગ ચામડીમાં ફેલાયો હોય તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો, તે કુષ્ઠરોગનો રોગ છે. પરંતુ જો ચાઠું એવું ને એવું રહે અને પ્રસરે નહીં તો તે ગુમડાનું ચાઠું છે અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. જો કોઈ વ્યક્તિની ચામડી બળી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય તો યાજકે તે ચાઠાની તપાસ કરવી જોઈએ. જો ચાઠાના વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય તો દાઝવાના ઘામાંથી રોગ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ કુષ્ઠરોગી જાહેર કરવો. પરંતુ જો યાજક તે તપાસી જુએ કે ચાઠામાં સફેદ વાળ નથી અને તે ચામડીની નીચે સુધી પ્રસરેલ નથી તથા ચાઠું ઝાંખું પડતું જાય છે તો યાજકે તે વ્યક્તિને 7 દિવસ માટે જુદો રાખવો. પછી 7મે દિવસે યાજક તેને તપાસે. જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો, તે તો કુષ્ઠરોગ છે. જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય તો તે દાઝેલા ઘાનું ચાઠું છે, માટે યાજકે તેને શુદ્ધ જાહેર કરવો, કેમ કે તે દાઝિયાનું ચાઠું છે. જો કોઈ પુરુષ કે સ્ત્રીના માથા પર કે દાઢી પર એ રોગ હોય તો યાજકે તેની તપાસ કરવી અને જો તે ચામડી કરતાં ઊંડું ખબર પડે અને વાળ પીળા તથા આછા થઈ ગયા હોય તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો, તે ઉંદરી પ્રકારનો માથાનો કે દાઢીનો કુષ્ઠરોગ છે. જો યાજક ઉંદરીની બીમારીને તપાસે અને જો તે જુએ કે તે ચામડી કરતાં ઊંડું ન હોય તથા તેના વાળ હજી પણ કાળા હોય તો યાજકે તે વ્યક્તિને 7 દિવસ સુધી જુદો રાખવો. યાજકે 7મા દિવસે ફરીથી તેની તપાસ કરવી. જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીડા થયા ન હોય તેમજ તે ચામડી કરતાં ઊંડી માલુમ ના પડે તો તે માણસે ઉંદરીવાળા ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા 7 દિવસ માટે જુદો રાખવો. યાજકે 7મા દિવસે ફરીથી તેને તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય તથા ચામડી કરતાં ઊંડી માલુમ ન પડે તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવા એટલે તે શુદ્ધ થઈ જશે. પણ તે વ્યક્તિને યાજકે શુદ્ધ જાહેર કર્યા પછી જો ઉંદરી ચામડીમાં ફેલાય તો યાજકે તેને ફરીથી તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય તો યાજકે તેના વાળ પીડા છે કે નહીં એ પણ જોવાની જરૂર નથી, તેને અશુદ્ધ કુષ્ઠરોગી જાહેર કરવો. પણ જો ઉંદરી ત્યાં અને ત્યાં જ રહે અને તેમાં કાળા વાળ ઉગવા માંડે તો તે કુષ્ઠરોગ નથી, તે શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠા પડ્યા હોય તો યાજક તેને તપાસે, અને જો તે ડાઘ ફિક્કા સફેદ રંગના હોય અને ઝાંખા પડતા જતા હોય તો તે કુષ્ઠરોગ નથી. એમ સમજવું કે ચામડી પર કરોળિયા થયા છે અને એ માણસ શુદ્ધ છે. જો કોઈ વ્યક્તિના માથાના વાળ ખરી પડ્યા હોય અને માથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે, અને જો માથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય તો આગળના ભાગમાં માથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે, તેને કુષ્ઠરોગ નથી એમ કહેવાય. પરંતુ માથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય તો કુષ્ઠરોગની શરૂઆત થઈ છે એમ મનાય. પછી યાજકે તેને તપાસવો અને પાછળની કે કપાળ પરની ટાલમાંનો ડાઘ રતાશ પડતો સફેદ હોય તો તેને કુષ્ઠરોગ થયો છે અને તે અશુદ્ધ છે. તો તે કુષ્ઠરોગી માણસ છે, તે અશુદ્ધ છે. યાજકે તેને માથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો. જે વ્યક્તિને કુષ્ઠરોગ થયો હોય તેણે પોતાના વસ્ત્રો ફાડવા, પોતાના વાળ વિખેરાયેલા રહેવા દેવા અને ઉપરના હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો અને બૂમો પાડવી, અશુદ્ધ અશુદ્ધ. જેટલા દિવસો સુધી તે વ્યક્તિમાં રોગ રહે તેટલા દિવસો સુધી તે અશુદ્ધ ગણાય, કેમ કે તે અશુદ્ધ છે. તે એકલો રહે, છાવણીની બહાર તેનું રહેઠાણ થાય. જો તે વસ્ત્ર કુષ્ઠરોગના ચેપવાળું હોય, પછી તે ઊનના કે શણના વસ્ત્રનું હોય, તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફૂગનો ડાઘ હોય, તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનાવેલી કોઈ પણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય તો તેને કુષ્ઠરોગનો રોગ સમજવો અને તપાસ માટે યાજક પાસે લઈ જવો. યાજક તે રોગ તપાસે અને રોગવાળી વસ્તુને 7 દિવસ બંધ કરી રાખે. 7મે દિવસે તેણે ફરીથી તે તપાસવી. જો તે રોગ તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પ્રસર્યો હોય તો તે રોગ કહવાડતો કુષ્ઠરોગ સમજવો અને તે અશુદ્ધ છે. તે રોગવાળા વસ્ત્રને બાળી નાખે અથવા તે ચેપ તાણાને કે વાણાને, શણના વસ્ત્રને, ઊનના, ચામડાની કોઈ પણ વસ્તુને લાગેલો હોય તો પણ, કેમ કે તે કહવાડતો રોગ છે, તેને સંપૂર્ણપણે આગમાં બાળી નાખવો. જો યાજક તપાસે અને તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પ્રસર્યો હોય તો યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માટે આજ્ઞા કરવી જોઈએ અને તેને બીજા 7 દિવસ જુદી રાખવી. પછી તે સમય બાદ યાજકે ફરી જોવું. જો ડાઘનો રંગ ન બદલાય કે તે ન ફેલાય તો પણ તે ફૂગ છે અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ. જો યાજક તપાસે અને ધોયા પછી ડાઘ ઝાંખો થયો છે તો તેણે તે વસ્તુનો ડાઘવાળો ભાગ, તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણા કે વાણામાંથી ફાડી નાખવી. છતાં જો વસ્ત્રમાં, તાણા કે વાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી. જો વસ્ત્ર, તાણા, વાણા કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એકવાર તેને ઉપયોગમાં લઈ શકાશે. ઊનના કે શણના વસ્ત્રો પર તાણા કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂગનો ડાઘ પડ્યો હોય તો તેને માટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી. વળી ક્યારે જાહેર કરવી અને ક્યારે નહીં તે આ નિયમને આધારે નક્કી કરવું. લેવીનું પુસ્તક અધ્યાય 16. હારૂનના બે દીકરા જ્યારે યહોવાની સમક્ષ ગયા ત્યારે મૃત્યુ પામ્યા, અને તેઓના મૃત્યુ પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી. પછી યહોવાએ મૂસાને કહ્યું, તારા ભાઈ હારૂનને કહે, પરમ પવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોષ પરના દયાસન સમક્ષ કોઈપણ સમયે આવે નહીં. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે, કારણ કે તે દયાસન પર વાદળ રૂપે હું દેખાઈશ. તેથી અહીં હારૂન આ રીતે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે, પાપાર્થાર્પણ માટે એક બળદ તથા દહન્યાર્પણ માટે એક ઘેટો લઈને તે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે. તે શણનું પવિત્ર ઉપવસ્ત્ર અને શણની ઇજાર પહેરે, કમરે શણનો કમરપટ્ટો અને માથે શણની પાઘડી બાંધે. આ પવિત્ર વસ્ત્રો છે. એ પહેરતા પહેલા તેણે પાણીથી સ્નાન કરવું. તે ઇઝરાયેલી પ્રજા પાસેથી પાપાર્થાર્પણ માટે બે બકરા તથા દહન્યાર્પણ માટે એક ઘેટો લે. પછી હારૂન પોતાને માટે પાપાર્થાર્પણના બળદને રજૂ કરે અને પોતાના માટે તેમજ પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે. ત્યાર પછી તે બે બકરાઓ લઈને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સમક્ષ લાવે. પછી હારૂન તે બે બકરા માટે ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાને માટે અને બીજી એઝાઝેલને માટે નક્કી કરે. જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે તેને હારૂન પાપાર્થાર્પણને માટે અર્પણ કરે, પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવા સમક્ષ તેને જીવતો રજૂ કરે. પછી હારૂન પોતાના અને પોતાના પરિવાર માટે પાપાર્થાર્પણને સારું બળદ રજૂ કરે, પોતાને માટે તથા પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે, અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાના માટે હોય તેને કાપે. પછી હારૂન એક ધૂપદાનીમાં યહોવા આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે. પછી યહોવા સમક્ષ અંગારા ઉપર તે ધૂપ તે નાખે, જેથી કરારકોષ પરના દયાસન ઉપરનું વાદળ ધુમાળાથી ઢંકાઈ જાય, અને આમ કરવાથી તે મૃત્યુ પામશે નહીં. ત્યાર પછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે, અને તેમાંનું થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે 7 વાર છાંટે. ત્યાર પછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે. તે દયાસન પર તેને છાંટે, ત્યાર પછી દયાસનની સામે તેને છાંટે. તે ઇઝરાયેલના લોકોની અશુદ્ધતાને લીધે, તેઓના પાપો અને વિદ્રોહના કારણે પવિત્ર સ્થાનને માટે પ્રાયશ્ચિત કરે. એ જ રીતે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહેનાર મુલાકાત મંડપને સારું કરે, જેમાં યહોવા વસે છે. હારૂન પ્રાયશ્ચિત કરવા માટે પરમ પવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પોતાને સારું, પોતાના પરિવારને સારું તથા સર્વ ઇઝરાયેલીઓને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન આવે ત્યાં સુધી કોઈને મુલાકાત મંડપમાં રહેવા ન દો. બહાર આવીને યહોવાની સમક્ષ વેદી પાસે જઈને તેને સારું તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીના શિંગો પર ચોપડવું. એ રક્તમાંથી આંગળી વડે તે વેદી ઉપર 7 વખત છાંટીને તેને શુદ્ધ કરે, અને ઇઝરાયેલીઓની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે. પરમ પવિત્ર સ્થાન, મુલાકાત મંડપ અને વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવિત બકરાને તે હાજર કરે, અને પછી હારૂન તે જીવતા બકરાના માથા પર બંને હાથ મૂકીને ઇઝરાયેલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓના વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાને રણમાં મોકલી આપવો. પછી તે બકરો લોકોની સર્વદુષ્ટતા, જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે, અને આ માણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે. ત્યાર પછી હારૂન મુલાકાત મંડપમાં પાછો આવે. પવિત્ર સ્થાનમાં દાખલ થતી વખતે પહેરેલા શણના વસ્ત્રો ઉતારીને ત્યાં રાખી મૂકે. પવિત્ર સ્થાનમાં સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે અને બહાર જઈને પોતાનું અને લોકોનું દહન્યાર્પણ અર્પણ કરે, અને આ રીતે પોતાને સારું અને લોકોને સારું પ્રાયશ્ચિત કરે. પાપાર્થાર્પણની ચરબીનું દહન તે વેદી પર કરે. અઝાઝેલ માટેના બકરાને લઈ જનાર માણસે પોતાના વસ્ત્ર ધોઈ નાખવા અને સ્નાન કરવું, ત્યાર પછી જ તે છાવણીમાં પાછો આવે. પછી પાપાર્થાર્પણને સારું ચડાવેલા બળદ અને બકરાને, એટલે જેઓનું રક્ત પ્રાયશ્ચિતને માટે પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું, તેઓને છાવણી બહાર લઈ જવા અને ચામડા, માંસ અને આંતરડા સહિત બાળી નાખવા. આ બધું બાળનાર માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું. એ સદાને માટે તમારો વિધિ થાય. દેશના વતનીઓ, તથા તમારી મધ્ય વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દસમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહીં, કેમ કે તે દિવસે તમને શુદ્ધ કરવા માટે તમારા માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે. તમે તમારા પાપોથી યહોવાની આગળ શુદ્ધ થશો. તમારા માટે તે પવિત્ર વિશ્રામવારનો દિવસ છે. તમારે ઉપવાસ કરવો અને કંઈ કામ કરવું નહીં. આ સદાને માટેનો નિયમ છે. આ પ્રાયશ્ચિત પ્રમુખ યાજકે, એટલે જે તેના પિતાના સ્થાને યાજકપદને સારું, અભિષિક્ત અને પવિત્ર કરવામાં આવ્યો હોય તેણે કરવું. તે પ્રાયશ્ચિત કરે. તે યાજકે શણના પવિત્ર વસ્ત્ર પહેરવા અને પરમ પવિત્ર સ્થાનને માટે, મુલાકાત મંડપને માટે, વેદીને માટે, યાજકોને માટે તથા સભાના સમગ્ર લોકોને માટે તેણે પ્રાયશ્ચિત કરવું. આ તમારે સારું સદાનો વિધિ થાય. આ રીતે પ્રતિવર્ષ એકવાર ઇઝરાયેલીઓના પાપો માટે પ્રાયશ્ચિત કરવું. યહોવાએ મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે તેણે કર્યું. લેવીયનું પુસ્તક અધ્યાય 2. જ્યારે કોઈ વ્યક્તિ યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય અને તે તેના પર તેલ રેડે અને તેના પર ધૂપ મૂકે. તે હારૂનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તેલ આવે અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદાનો લોટ, તેલ અને ધૂપ લે. પછી યાજક યહોવાની કરુણાની યાદગીરી માટે સુવાસિત ખાદ્યાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરે. ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારૂનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાના હોમયજ્ઞોમાં સૌથી પરમપવિત્ર વસ્તુ ઈશ્વરને માટે છે. જ્યારે તું ભઠ્ઠીમાં પકવેલું ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તે મેંદાનું જ હોય અને તે તેલથી મોહેલા લોટની બે ખમીર રોટલીઓ અથવા તેલ ચોપડેલા બે ખમીરી ખાખરા જ હોય. જો તારું અર્પણ તવામાં પકવેલું ખાદ્યાર્પણ હોય તો તે પણ તેલથી મોહેલા મેંદાનું જ બનાવેલું અને બે ખમીરી હોય. તારે તેના ભાગ કરીને ટુકડા કરવા અને તેના પર તેલ રેડવું, આ ખાદ્યાર્પણ છે. જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકવેલું હોય તો તે તેલમાં તળીને મેંદાનું બનાવવું. આ રીતે શેકેલું તળેલું ખાદ્યાર્પણ તારે યહોવાની આગળ લાવવું અને તે યાજક આગળ રજૂ કરવું અને તે તેને વેદી પર લાવે. પછી યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે. ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારૂનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાને અર્પિત કરેલું યહોવાના હોમયજ્ઞમાં પરમ પવિત્ર વસ્તુ છે. જે ખાદ્યાર્પણ તમે યહોવા પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈપણ ખમીરવાળું બનાવેલું ન હોય, કેમ કે તમારે યહોવાના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહીં. પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવા, પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહીં. તમારે તમારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણમાં મીઠું નાખવું. તમારા ખાદ્યાર્પણમાં ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દો. તમારા પ્રત્યેક અર્પણ સાથે તમારે મીઠું ચઢાવવું. જો તમે યહોવા પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવો તો તમારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને માટે ભરેલા કણસલા અંગારા પર શેકીને તાજા કણસલાનો પોંખ પાડીને તમારે ચઢાવવો. તે પર તમારે તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો, એ ખાદ્યાર્પણ છે. પછી યાજક પ્રતિકરૂપે તે પોંખમાંથી થોડો પોંક, તેલમાંથી થોડું તેલ અને તે પરનો બધો લોબાન લઈને યહોવાને ખાદ્યાર્પણ તરીકે વેદીની અગ્નિમાં દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞ છે. લેવીનું પુસ્તક અધ્યાય 21. યહોવાએ મૂસાને કહ્યું, યાજકોને હારૂનના પુત્રોને કહે કે પોતાના લોકોમાંથી કોઈ પણ મૃત્યુ પામે તો તેને લીધે કોઈ પણ યાજકે પોતે અભડાવું નહીં. પોતાના નજીકના સગાઉને લીધે, એટલે પોતાની માતાને લીધે, પોતાના પિતાને લીધે, પોતાના પુત્ર પુત્રી કે પોતાના ભાઈને લીધે તે અભડાય, અથવા પોતાની સગી બહેન જે કુંવારી એટલે જેના લગ્ન ન થયા હોય તેને લીધે તે અભડાય, પણ તેણે જે લોકો તેના નજીકના સગા નથી તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહીં. યાજકોએ શોક કરવા માટે પોતાના માથાના વાળ મુંડાવવા નહીં, તેમજ દાઢીની કિનાર પણ મુંડાવવી નહીં, અને પોતાના શરીર પર કોઈ ઘા પણ કરવો નહીં. તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર લોક થાય અને તેઓના ઈશ્વરના નામને અપમાનિત ન કરે, કેમ કે યાજકો યહોવાના હોમ યજ્ઞો એટલે પોતાના ઈશ્વરની રોટલી અર્પણ કરે છે, એ માટે તેઓ પવિત્ર થાય. તેઓ ગણિકા કે કોઈ અશુદ્ધ સ્ત્રીની સાથે અને જે સ્ત્રીના તેના પતિથી છૂટાછેડા થયા હોય તેની સાથે લગ્ન ન કરે, કેમ કે તેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે. તમારે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે તે મને અર્પણ ચઢાવે છે. તમારે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ તમને પવિત્ર કરનાર યહોવા હું પવિત્ર છું. જો કોઈ યાજકની પુત્રી ગણિકા થઈને પોતાને અશુદ્ધ કરે તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને આગથી બાળી નાખવી. જે પોતાના ભાઈઓ વચ્ચે પ્રમુખ યાજક હોય, જેને તેલથી અભિષેક કરાયો હોય અને વસ્ત્રો પહેરવા માટે શુદ્ધિકરણ કરાયું હોય, તેણે પોતાના વાળ છૂટા મૂકવા નહીં તથા પોતાના વસ્ત્રો ફાડવા નહીં. જે જગ્યાએ માણસનો મૃતદેહ પડ્યો હોય ત્યાં તેણે જવું નહીં અને અશુદ્ધ થવું નહીં, પછી ભલે તે મૃતદેહ પોતાના પિતા કે માતાનો હોય. તે પવિત્ર સ્થાનની બહાર જાય નહીં અને પોતાના ઈશ્વરના પવિત્ર સ્થાનને અશુદ્ધ કરે નહીં, કેમ કે પોતાના ઈશ્વરના અભિષેકના તેલ વડે તેને પ્રમુખ યાજક તરીકે પવિત્ર કરાયો છે. હું યહોવા છું. પ્રમુખ યાજકે કુંવારી સ્ત્રી સાથે લગ્ન કરવું. તેણે કોઈ વિધવા, ગણિકા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીની સાથે લગ્ન કરવું નહીં. તેણે આ બધામાંથી કોઈ સાથે લગ્ન ન કરવું, પણ પોતાના લોકમાંની જ કોઈ કુમારિકા સાથે લગ્ન કરવું. તેણે બધા નિયમોનું પાલન કરવું કે જેથી પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને અશુદ્ધ ન કરે, કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવા હું છું. યહોવાએ મૂસાને કહ્યું, તું હારૂનને કહે કે શારીરિક ખામી ધરાવનાર તારા કોઈ પણ વંશજે ઈશ્વરને અર્પણ ચઢાવવું નહીં. શારીરિક ખામી ધરાવનાર કોઈ પણ માણસ, તે પછી અંધ હોય, અપંગ હોય કે જેના અંગ વિકૃતિવાળા હોય, અથવા સુકાઈ ગયેલા હાથવાળો હોય કે પગવાળો હોય, ખૂંદો હોય કે ઠીંગણો હોય, નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય કે વ્યંઢળ હોય, તેઓએ અર્પણ ચઢાવવું નહીં. હારૂન યાજકના શારીરિક ખામીવાળા કોઈ પણ વંશજ મને હોમયજ્ઞો ચઢાવવા મારી પાસે આવે નહીં. જો તેમનામાં કોઈ ખોડ હોય તો તેણે ઈશ્વરની રોટલી ચઢાવવા પાસે જવું નહીં. તેમ છતાં ઈશ્વર સમક્ષ ચઢાવેલ પવિત્ર તેમજ પરમ પવિત્ર અર્પણોમાંથી યાજકનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે, પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહીં, કારણ તેનામાં શારીરિક ખોડ છે અને તેણે મારી પવિત્ર જગ્યાઓને અશુદ્ધ કરવી નહીં, કેમ કે મેં યહોવાએ તેને પવિત્ર કરેલી છે. અને મૂસાએ હારૂનને અને તેના પુત્રોને અને સર્વ ઇઝરાયેલીઓને આ પ્રમાણે કહી સંભળાવ્યું. લેવીનું પુસ્તક અધ્યાય 22. યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને તથા તેના પુત્રોને આ કહે, ઇઝરાયેલી લોકો જે પવિત્ર વસ્તુઓને તેઓ મારે સારું અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે અને મારા પવિત્ર નામને અશુદ્ધ ન કરે. હું યહોવા છું. તું તેઓને કહે કે તમારો કોઈ પણ વંશજ પોતે અશુદ્ધ હોય ત્યારે જે પવિત્ર વસ્તુઓ ઇઝરાયેલીઓ યહોવાને માટે અલગ કરે છે તેઓની પાસે જાય. તે માણસ મારી સમ્મુખથી અલગ કરાશે. હું યહોવા છું. હારૂનના વંશના જે કોઈને કુષ્ઠરોગ થયો હોય અથવા સ્ત્રાવ થયો હોય તેણે શુદ્ધ થતા સુધી યહોવાના પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહીં. જો કોઈ અશુદ્ધ મૃતદેહને અડે અથવા જે પુરુષને વીર્ય સ્ત્રવતું હોય તેને અડકે, સરપટિયાનો કે મનાઈ કરેલી વસ્તુઓનો સ્પર્શ કરે અથવા કોઈ કારણસર અશુદ્ધ થયેલી વ્યક્તિને અડકે, તો યાજક જે કંઈ અશુદ્ધ અડકે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને તે સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહીં. સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય અને ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે, કારણ તે તેનો ખોરાક છે. તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલું કે જંગલી જાનવરે ફાડી નાખેલું પશુ ખાવું નહીં, જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવા છું. તું યાજકને કહે કે યાજકોએ મારા નિયમોનું પાલન કરવું, નહીં તો તેઓને પાપ લાગશે અને મારા નિયમોની અવગણના કરવા બદલ તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર યહોવા હું છું. તે પવિત્ર વસ્તુઓમાંથી કોઈ યાજકના પરિવારના બહારના માણસે ખાવું નહીં, પછી ભલે તે યાજકનો મહેમાન હોય કે તેણે રાખેલો ચાકર હોય. પણ જો કોઈ યાજક તેના પોતાના પૈસાથી ચાકરને ખરીદે તો તે તેમાંથી ખાય. યાજકનું કુટુંબ અને તેના ઘરમાં જન્મેલા પણ તે ખોરાકમાંથી ખાય. જો યાજકની દીકરીના લગ્ન જે પુરુષ યાજક ન હોય તેની સાથે થયા હોય તો તેણે પણ પવિત્ર અર્પણોમાંથી ખાવું નહીં. પણ જો યાજકની દીકરી વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય, તેનું ભરણ પોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના કુટુંબમાં પાછી આવી હોય તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનું ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકના કુટુંબમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહીં. જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો તેની કિંમત 20% ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે. યાજકો ઇઝરાયેલીઓની પવિત્ર વસ્તુઓ કે જે યહોવાને તેઓ અર્પણ કરે છે તેઓને અશુદ્ધ ન કરે, અને એમ તેઓએ પવિત્ર અર્પણોને ખાઈને પોતાના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું. યહોવાએ મૂસાને કહ્યું, તું હારૂનને અને તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયેલના લોકોને કહે કે જો કોઈ ઇઝરાયેલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી પોતે લીધેલા સંકલ્પો પૂરા કરવા માટે કે ઐચ્છિકાર્પણ માટે યહોવાની આગળ દહનની અર્પણ ચઢાવે, તો તેઓએ પશુઓમાંના ઘેટામાંથી, બકરામાંથી કે અન્યમાંથી એબરહિત ખોળખાપણ વગરના નર ચઢાવવો, એ માટે કે તેઓ માન્ય થાય. પણ તમારે ખામીવાળું કોઈ પણ પશુ ચઢાવવું નહીં, તેને હું તમારા લાભમાં સ્વીકારીશ નહીં. જો કોઈ વ્યક્તિ સંકલ્પો પૂરા કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા સમક્ષ અંત્યર્પણ કરે તો પશુ બળદ અથવા ઘેટો હોય અને તે ખોળખાપણ વગરનો હોય તો જ તે માન્ય થશે. તમારે યહોવાને અંધ, અપંગ, ઈજા પામેલ અંગવાળું, ખુજલી કે ખરજવાવાળું કોઈ પશુ યહોવાને ચઢાવવું નહીં, તેમજ વેદી પર યહોવાને સારું હોમયજ્ઞ પણ કરવો નહીં. જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાને અર્પણ કરવામાં આવે અને જો તેને વધારાના અંગો કે ઓછા અંગો હોય તેવાને ઐચ્છિકાર્પણ તરીકે અર્પણ કરવાની છૂટ છે, પણ માનતાને સારું તે માન્ય નહીં કરાય. જે પશુના અંડકોષ છુંદી, કચડી, ચીરી કે કાપી નાખવામાં આવ્યા હોય તેને તમારે યહોવાને ચઢાવવું નહીં. તમારા દેશમાં એવાઓને ચઢાવવા નહીં, અને જે પરદેશીઓ એવા પશુઓને યહોવાને માટે અર્પણ તરીકે લાવે તો તમારે તેનો સ્વીકાર કરવો નહીં, કેમ કે તેઓની અંદર ખામી અને બગાડ છે. હું તેને તમારા લાભમાં માન્ય કરીશ નહીં. યહોવાએ મૂસાને કહ્યું, જ્યારે કોઈ વાછરડું, લવારું કે ઘેટું જન્મે ત્યારે 7 દિવસ સુધી તેની મા પાસેથી કોઈએ લઈ લેવું નહીં. 8મા દિવસે અને તે પછી તે યહોવાને સારું હોમયજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે. તે પશુ ગાય હોય કે ઘેટી, તેને તથા તેના બચ્ચાને, બંનેને એક જ દિવસે કાપવા નહીં. જ્યારે તમે ઉપકારાર્થ અર્પણનો યજ્ઞ યહોવાને ચઢાવો ત્યારે એવી રીતે ચઢાવો કે તે માન્ય થાય. તમારે તે જ દિવસે તે જમી લેવું. બીજા દિવસ સવાર સુધી તેમાંથી કંઈ રહેવા દેવું નહીં. હું યહોવા છું. તમારે મારી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કેમ કે હું યહોવા છું. તમારે મારા પવિત્ર નામને ભ્રષ્ટ કરવું નહીં. બધા ઇઝરાયેલીઓ મધ્યે હું પવિત્ર મનાવું. તમને પવિત્ર કરનાર યહોવા હું છું. હું તમને મિસરમાંથી તમારો ઈશ્વર થવા માટે લઈ આવ્યો છું. હું યહોવા છું. લેવીનું પુસ્તક 23. યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલીઓને તું કહે કે યહોવાના પર્વો નીચે મુજબ છે. તમારે યહોવાના પસંદ કરેલા ઉત્સવોએ પવિત્ર મેળાવડા કરવાનો ઢંઢેરો પીટાવવો. 6 દિવસ કામ કરવું, પણ 7મો દિવસ સંપૂર્ણ વિશ્રામનો અને પવિત્ર મેળાવડાનો દિવસ છે. એ દિવસે કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાનો વિશ્રામવાર છે. પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, મેળાવડા કરવા માટે ઢંઢેરો પીટાવવાના આ પવિત્ર ઉત્સવો છે તે આ છે. પહેલા માસમાં, એટલે પહેલા માસના 14મા દિવસે સાંજે યહોવાનું પાસ્કા પર્વ છે. એ માસના 15મા દિવસે યહોવાનું બે ખમીરી રોટલીનું પર્વ છે. તમારે 7 દિવસ સુધી બે ખમીરી રોટલી ખાવી. પહેલા દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તેમાં કોઈ દૈનિક સાંસારિક કાર્ય કરવું નહીં, પણ સાત દિવસ તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો. સાતમા દિવસે પણ તમારે મેળાવડો કરવો અને રોજના કામ કરવા નહીં. યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલીઓને કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં તમે જાઓ અને પાક લણો ત્યારે તમારે પહેલા પાકની પ્રથમ ફળની પૂડી તમારે યાજક પાસે લાવવી. યાજક વિશ્રામવારના બીજા દિવસે તે પૂડીને યહોવાની આગળ ઉપર કરે કે જેથી તે તમારે સારું માન્ય થાય. જે દિવસે તમે પૂડી મને ચઢાવો તે દિવસે તમારે એક વર્ષનો ખોડખાપણ વગરનો ઘેટો યહોવાને દહનિયાર્પણ તરીકે ચઢાવવો અને તેને માટે ખાદ્યાર્પણ તરીકે તેલમાં મોહેલા 16 વાટકા મેદાનો લોટ લઈને સુવાસિત હોમયજ્ઞ યહોવાને ચઢાવવો તથા પિયારપણ તરીકે 1 લિટર દ્રાક્ષારસ લાવવો. તમે આ પ્રમાણે ઈશ્વરને અર્પણ ચઢાવો નહીં ત્યાં સુધી, એટલે કે તે અગાઉ તમારે નવા પાકમાંથી કશું ખાવું નહીં. તાજો પોંક, રોટલી કે લીલા કણસલા, આમાંનું કશું જ ખાવું નહીં. તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય. વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂડીની ભેટ ચઢાવો તે દિવસથી પૂરા 7 અઠવાડિયા ગણવા. 7મા અઠવાડિયા પછીના વિશ્રામવારે, એટલે કે 50માના દિવસે, તમારે યહોવાને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું. તમારે તમારા ઘરમાંથી ખમીર નાખીને બનાવેલી 2 દશાંશ એફાની 16 વાટકા મેદાની 2 રોટલી લાવવી. એ યહોવાને તમારા પાકના પ્રથમ ફળનું અર્પણ છે. રોટલી ઉપરાંત યહોવાને દહન્યાર્પણ રૂપે તમારે 1 વર્ષના ખામી વગરના ઘેટાના 7 બચ્ચા, 1 વાછરડું અને 2 ઘેટા અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પિયાર્પણથી યહોવાને સારું સુવાસિત હોમયજ્ઞ થાય. તમારે 1 બકરો પાપાર્થાર્પણ તરીકે અને શાંત્યાર્પણ તરીકે 1 વર્ષના 2 નરઘેટા પણ ચઢાવવા અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેઓને તથા પેલા 2 ઘેટાને યહોવાની સન્મુખ અર્પણ કરે. તે પવિત્ર અર્પણ યાજકને સારું યહોવાને અર્પિત થાય. એ જ દિવસે તમારે પવિત્ર મેળાવડાનો ઢંઢેરો પીટવો. તે દિવસે કોઈ સાંસારિક કામ કરવા નહીં. તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમારા વંશજોને માટે એ સદાનો વિધિ થાય. તમે જ્યારે પાક લણો ત્યારે તમારે છેક ખેતરના ખૂણા સુધી પૂરેપૂરું કાપવું નહીં, તેમજ તેમાંથી પડી રહેલો પાક વીણી લેવો નહીં. તમારે તેને ગરીબો તથા પરદેશીઓ માટે રહેવા દેવો. હું તમારો ઈશ્વર યહોવા છું. યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલના લોકોને કહે કે 7મા માસના પહેલા દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગ સાદની યાદગીરી અને પવિત્ર મેળાવડો કરવો. એ દિવસે તમારે રણશિંગડા વગાડવા અને પવિત્ર મેળાવડો કરવો. તમારે રોજનું કોઈ કામ કરવું નહીં, પરંતુ યહોવાને હોમયજ્ઞ ચઢાવવો. પછી યહોવાએ મૂસાને કહ્યું, 7મા માસનો 10મો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો, ઉપવાસ કરવો અને યહોવાને હોમયજ્ઞ ચઢાવવો. એ દિવસે તમારે કોઈ કામ કરવું નહીં, કેમ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે તમારા ઈશ્વર યહોવા સમક્ષ તમારે પ્રાયશ્ચિત કરવું. જે કોઈ તે દિવસે ઉપવાસ નહીં કરે તો તેને તેના લોકમાંથી અલગ કરવામાં આવશે. જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું યહોવા તેના લોકમાંથી તેનો નાશ કરીશ. તે દિવસે તમારે કોઈ પણ પ્રકારનું કામ કરવું નહીં. તમારા રહેઠાણોમાં તમારા લોકોના વંશજો માટે એ સદાનો વિધિ થાય. આ તો પવિત્ર વિશ્રામવારનો દિવસ છે, માટે તમે ઉપવાસ કરો અને આત્મકષ્ટ કરો. નવા દિવસની સાંજથી પછીના દિવસની સાંજ સુધી તમારે વિશ્રામ પાળવો. યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલના લોકોને એમ કહે કે આ 7મા મહિનાના 15મા દિવસે યહોવાનું માંડવા પર્વ છે અને તે 7 દિવસ સુધી ચાલશે. પ્રથમ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તમારે એ દિવસે કોઈ કાર્ય કરવું નહીં. પર્વના 7 દિવસ તમારે યહોવા સમક્ષ હોમયજ્ઞો અર્પણ કરવા. 8મા દિવસે ફરીથી પવિત્ર મેળાવડો કરવો અને ફરીથી હોમયજ્ઞો અર્પણ કરવા. આ પછી પર્વની ઉજવણી પૂરી કરવી. આ દિવસે પણ તમારે કોઈ પણ સાંસારિક કામ કરવા નહીં. આ બધા યહોવાના વાર્ષિક પર્વો છે. આ પર્વો પર પવિત્ર મેળાવડા યોજવા. એ દિવસો દરમિયાન નક્કી કરેલા નિયમ મુજબ દહન્યાર્પણ, ખાદ્યાર્પણ અને પિયાર્પણ યહોવાને અર્પણ કરવા. યહોવાના વિશ્રામવારો તમારા દાન તથા તમારી સર્વ માનતાઓ તથા તમારા સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાને અર્પણ કરો છો તે ઉપરાંત એ છે. તેમ છતાં 7મા માસના 15મા દિવસે જમીનની ઉપજનો સંગ્રહ કરી રહ્યા બાદ તમારે યહોવાને સારું 7 દિવસ સુધી આ પર્વ ઉજવવું. 1લો દિવસ અને 8મો દિવસ પવિત્ર વિશ્રામ પાળવો. પ્રથમ દિવસે તમારે વૃક્ષોના ઉત્તમ ફળ, ખજૂરીની ડાળીઓ તથા ઘટાદાર વૃક્ષોના ડાળખા અને નાળાના વેલાઓ લઈને તમારે યહોવા તમારા ઈશ્વરની સન્મુખ 7 દિવસ સુધી ઉત્સવ કરવો. તમારે પ્રતિવર્ષ યહોવાના માનમાં 7 દિવસ આ ઉત્સવ ઉજવવો. તમારા વંશજો માટે એ સદાયનો વિધિ થાય. 7મા માસમાં તમારે આ પર્વ પાળવું. એ 7 દિવસો દરમિયાન તમારે માંડવાઓમાં રહેવું. ઇઝરાયેલના સર્વ વતનીઓએ 7 દિવસ સુધી માંડવાઓમાં રહેવું, જેથી તમારા વંશજોને પેઢી દર પેઢી યાદ રહે કે હું તમને ઇઝરાયેલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને માંડવાઓમાં વસાવ્યા હતા. હું યહોવા તમારો ઈશ્વર છું. મૂસાએ યહોવાએ મુકરર કરેલા પર્વો વિશે ઇઝરાયેલીઓને કહી જણાવ્યું. લેવીનું પુસ્તક 24. યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલના લોકોને કહે કે દેવીમાં અખંડ દીપ પ્રગટતો રાખવા માટે જૈતુનનું શુદ્ધ તેલ લાવે. સાક્ષ્ય પેટીના પડદાની બહાર બાજુ મુલાકાત મંડપમાં યહોવાની સન્મુખ સાંજથી સવાર સુધી તે દીપ યહોવા સમક્ષ પ્રગટતો રહે તેની કાળજી હારૂન રાખે. તે વંશ પરંપરા તમારા માટે સદાનો વિધિ થાય. મુખ્ય યાજકે હંમેશા શુદ્ધ સોનાની દેવી ઉપરના દીવા યહોવા સમક્ષ અખંડ પ્રગટતા રહે તે માટે કાળજી રાખવી. તમારે મેંદો લેવો અને તેની 12 રોટલી કરવી. દરેક રોટલી 2 દશાંશ એફાની હોય. તમારે તે 12 રોટલી શુદ્ધ સોનાના બાજેટ ઉપર યહોવાની સમક્ષ 6-6ની 2 થપ્પીમાં ગોઠવવી. તે બંને થપ્પી પર તમારે શુદ્ધ લોબાન મૂકવો. એ સારું કે રોટલીને સારું તે યાદગીરીરૂપ થાય અને યહોવાને સારું હોમયજ્ઞ થાય. પ્રતિ વિશ્રામવારે તે યહોવા સમક્ષ નિયમિત રાખે અને ઇઝરાયેલીઓ તરફથી એ સદાનો કરાર છે. અને આ અર્પણ હારૂન તથા તેના પુત્રોનું થાય. આ રોટલી તેઓ પવિત્ર જગ્યાએ ખાય, કેમ કે તે યહોવાને ચઢાવાતા હોમયજ્ઞનો માનો યાજકને મળતો પવિત્ર ભાગ છે. હવે એમ થયું કે એક દિવસ ઇઝરાયેલી સ્ત્રીનો દીકરો, જેનો પિતા મિસરી હતો, તે ઇઝરાયેલના લોકો મધ્યે ફરવા નીકળ્યો. ઇઝરાયેલી સ્ત્રીના દીકરાએ યહોવાના નામનું દુર્ભાષણ કરીને તેમને શાપ દીધો. તેથી લોકો તેને મૂસા પાસે લાવ્યા. તેની માતાનું નામ શલોમિત હતું. તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તે દાનના કુળના દિબ્રીની પુત્રી હતી. યહોવાથી તેમની ઈચ્છા જાણવામાં ન આવે ત્યાં સુધી તેઓએ તેને ચોકીમાં રાખ્યો. પછી યહોવાએ મૂસાને કહ્યું, જે માણસે યહોવાને શાપ આપ્યો છે તેને છાવણીથી બહાર લઈ જા. જેઓએ તેને બોલતા સાંભળ્યો હોય તે સર્વે પોતાના હાથ તેના માથા પર મૂકવા. પછી બધા લોકો પથ્થરો મારીને તેને મારી નાખે. ત્યારબાદ તું ઇઝરાયેલીઓને કહે કે જે કોઈ માણસ યહોવાને શાપ આપે તેનું પાપ તેને માથે. જે કોઈ યહોવાના નામનું દુર્ભાષણ કરે તે નિશ્ચય માર્યો જાય અને આખી જમાત તેને નિશ્ચય પથ્થરે મારે. પછી ભલે તે ઇઝરાયેલના વતની હોય કે પરદેશી હોય, જો કોઈ યહોવાના નામનું દુર્ભાષણ કરે તો તે નિશ્ચય માર્યો જાય. અને જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મૃત્યુદંડ આપવો. જે કોઈ બીજાના પશુને મારી નાખે તેણે તેનો બદલો ભરી આપવો, જીવના બદલે જીવ. જો કોઈ વ્યક્તિ તેના પડોશીને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યું હોય તેવું જ તેને કરવું. ભાંગવાને બદલે ભાંગવું, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત. જેવી ઈજા તેણે કોઈ વ્યક્તિને કરી હોય તેવી જ ઈજા તેને કરવી. જો કોઈ વ્યક્તિ કોઈ પશુને મારી નાખે તો તેણે બદલો ભરી આપવો, પણ જો કોઈ માણસને મારી નાખે તો તેને મૃત્યુદંડ આપવો. જેમ વતનીઓને માટે તેમજ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે લાગુ કરવો, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું. અને મૂસાએ ઇઝરાયેલીઓને આ પ્રમાણે કહ્યું. પછી તેઓ યહોવાને શાપ આપનાર માણસને છાવણી બહાર લાવ્યા અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તે લોકોએ કર્યું. લેવીનું પુસ્તક 25. સિનાઈ પર્વત પર યહોવાએ મૂસાને કહ્યું, તું ઇઝરાયેલી લોકોને આ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો ત્યારે તે દેશ યહોવા માટે વિશ્રામવાર પાડે. 6 વર્ષ સુધી તમારે તમારા ખેતરોમાં વાવણી કરવી. 6 વર્ષ સુધી તમારે દ્રાક્ષાવાડીઓમાં કાપકૂપ કરવી અને ઉપજનો સંગ્રહ કરવો. પરંતુ 7મે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબાત એટલે યહોવાનો વિશ્રામવાર થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહીં અને તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી નહીં. જમીન પર જે પોતાની જાતે ઉગી નીકળ્યું હોય તે તમારે કાપવું નહીં, અથવા કાપકૂપ વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમારે લેવી નહીં. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું વર્ષ થાય. એ વિશ્રામના વર્ષમાં ખેડિયા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઉપજ થશે તે તમારો, તમારા દાસ, દાસીઓનો, તમારા મજૂરોનો અને તમારી મધ્ય વસતા પરદેશીઓનો તે ખોરાક થશે. અને જમીનમાં જે કંઈ ઉપજ થશે તે તમારા જાનવરોનો અને દેશના વન્ય જાનવરોનો પણ તે ખોરાક થશે. તમારે પોતાના માટે 7 વર્ષના 7 વિશ્રામ ગણવા, એટલે કે 7 વાર 7 વર્ષ એટલે 49 વર્ષ. પછી 7મા માસના 10મે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાનું રણશીંગડું વગાડવું અને 50માના વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માટે છુટકારાનો ઢંઢેરો પીટાવવો. તમારા માટે તે રણશીંગડાનું એટલે જુબિલીનું વર્ષ છે અને તમારે દરેક જણે પોતપોતાના વતનમાં અને કુટુંબમાં પાછા આવવું. એ 50માનું વર્ષ તમારા માટે ખાસ જુબિલીનો વર્ષ થાય. એ વર્ષે તમારે કાંઈ વાવવું નહીં અને પોતાની જાતે જે ઉગ્યું હોય તે ખાવું, તેમજ કાપકૂપ કર્યા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ વીણી લેવી, કારણ એ તો જુબિલી છે. તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઉગી નીકળેલો પાક તમારે ખાવો. જ્યુબિલીના વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના વતનમાં પાછા જવું. જો તમે તમારા પડોશીને જમીન વેચો કે ખરીદો તો તમારે એકબીજાને છેતરવા નહીં કે ખોટું કરવું નહીં. જ્યુબિલી પછી વીતી ગયેલા વર્ષો પ્રમાણે તમારે તમારા પડોશી પાસેથી ખરીદી કરવી અને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે. જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને ઓછા વર્ષ બાકી હોય તો કિંમત ઓછી ઠરાવવી, કેમ કે જે વેચાય છે તે જે પાક મળશે તેના ધોરણે તે આપે છે. તમારે એકબીજાને છેતરવા નહીં કે ખોટું કરવું નહીં, પણ તેને બદલે તમારે તમારા ઈશ્વરનો ભય રાખવો, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું. મારા વિધિઓ, મારા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહેશો. ભૂમિ મબલક પાક આપશે અને તમે ધરાતા સુધી ખાશો તેમજ તમે સુરક્ષિત રહેશો. તમે કહેશો કે જો 7મા વર્ષે અમે વાવીએ નહીં અથવા ઉપજનો સંગ્રહ કરીએ નહીં, તે વર્ષે અમે શું ખાઈએ? સાંભળો, 6ઠા વર્ષે હું તમને 3 વર્ષ ચાલે તેટલા મબલક પાકથી આશીર્વાદિત કરીશ. તમે 8મે વર્ષે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો. 9મે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો, ત્યાં સુધી તમે 6ઠા વર્ષના સંગ્રહ કરેલા પાકમાંથી ખાશો. જમીન સદાને માટે નવા માલિકને વેચાય નહીં, કેમ કે જમીન મારી છે. તમે માત્ર પરદેશીઓ અને યાત્રીઓ તરીકે મારી જમીન પર રહો છો. ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે. જો તમારા ઇઝરાયેલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તમને જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે. તેની જમીન છોડાવવાને જો કોઈ નજીકનો સંબંધી ના હોય પણ તે સમૃદ્ધિ પામ્યો હોય અને તેને છોડાવવાની તેની પાસે સક્ષમતા હોય, તો તેણે વેચાણ પછી વીતેલા વર્ષો હિસાબમાં ગણવા અને જેને તેણે તે જમીન વેચી હોય તેને ભરપાઈ કરવું અને તે જમીન તેને તે પાછી આપે. પરંતુ જો તે જમીન પાછી લેવા સક્ષમ ન હોય તો જ્યુબિલીના વર્ષ સુધી જે માણસે તેને ખરીદી હોય તેની પાસે તે રહે. જ્યુબિલીના વર્ષે જે માણસે જમીન વેચેલી તેને, એટલે તેના મૂળ માલિકને, પાછી આપવામાં આવે. જો કોઈ માણસ નગરમાંનું તેનું ઘર વેચે તો વેચાણ પછી પૂરા 1 વર્ષ સુધી તેને ફરીથી ખરીદી લેવાનો હક રહે. જો પૂરા 1 વર્ષ દરમિયાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે ઘરની કાયમની માલિકી નવા માલિકની અને તેના વંશજોની થાય, પણ જ્યુબિલી વર્ષમાં તે મૂળ માલિકને પાછું ન મળે. કોટ વગરના ગામડાના મકાનો જમીન જેવા ગણાય, તે પાછા ખરીદી લેવાનો હક કાયમ રહે અને જ્યુબિલી વર્ષમાં તો તે ઘરો મૂળ માલિકને પાછા મળવા જોઈએ. તેમાં એક અપવાદ છે. લેવીના મકાનો કોટવાળા નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય. જો કોઈ લેવી આવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે તો તે જ્યુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય, કારણ લેવીઓના શહેરમાંના મકાન એ તેમની ઇઝરાયેલમાંની સંપત્તિ છે. પરંતુ લેવી પોતાના નગરોની આસપાસ આવેલી જમીન વેચી શકે નહીં, કારણ કે તેઓની કાયમી મિલકત છે. તમારા દેશનો કોઈ ભાઈ જો ગરીબ થઈ જાય અને પોતાનું ભરણ પોષણ કરી શકે નહીં તો તેને મદદ કરવી. તે પરદેશી અથવા પ્રવાસી તરીકે તમારી સાથે રહે. તમારે તેની પાસેથી નફો કે વ્યાજ ન લેવું, પણ ઈશ્વરનો ભય રાખવો એ માટે કે તમારો ભાઈ તમારી સાથે રહે. તમારે તમારા પૈસા તેને વ્યાજે ન આપવા, તેમજ નફા સારું તમારું અન્ન તેને ન આપવું. તમને કનાનનો દેશ આપવા માટે અને તમારો ઈશ્વર થવા માટે તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવા છું. તમારા દેશનો જો કોઈ ભાઈ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમારે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહીં, તેની સાથે નોકરીએ રાખેલ ચાકર જેવો વ્યવહાર કરવો અને તે તમારી સાથે પ્રવાસી તરીકે રહે. તે જુબિલીના વર્ષ સુધી તમારી ચાકરી કરશે. પછી તે અને તેની સાથે તેના બાળકો પણ છૂટીને પોતાના ઘર અને પોતાના પિતાના વતનમાં તે પાછો જશે, કેમ કે તેઓ મારા સેવકો છે જેઓને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો. તેઓને ગુલામની જેમ વેચવા નહીં. તમારે નિર્દયતાથી તેઓ પર માલિકીપણું ન કરવું, પણ ઈશ્વરનો ભય રાખવો. અને જે દાસ તથા દાસી તમે રાખો તે આસપાસની દેશ જાતિઓમાંથી તમારે રાખવા. વળી તમારી વચ્ચે રહેતા પરદેશીઓના સંતાનોને તથા તમારી સાથે રહેતા તેઓના કુટુંબો તેઓમાંથી તમારે ખરીદવા અને તેઓ તમારી સંપત્તિ થાય. તમે તે લોકોને તમારા વંશજોને વારસામાં આપી શકો છો, તેમજ તમે તેમનો કાયમ માટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો. પણ તમારા ઇઝરાયેલી ભાઈઓ પાસે ગુલામોની જેમ મજૂરી કરાવવી નહીં. જ્યારે કોઈ પરદેશી કે તમારી સાથે રહેતો પ્રવાસી ધનવાન થઈ જાય અને તમારો ઇઝરાયેલી ભાઈ ગરીબ થયો હોય અને તે પોતાની જાતને તે માણસને વેચી દે, તો તમારા ઇઝરાયેલી ભાઈના વેચાયા પછી તેને પાછો ખરીદી લેવાય. તેના જ કુટુંબનો એક તેને ખરીદી લે. તેના કાકા કે ભત્રીજા કે અન્ય કોઈ નજીકનો સંબંધી તેને પાછો ખરીદી લઈ શકે છે, અથવા જો તે સમૃદ્ધ થયો હોય તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે. તેણે પોતાને ખરીદેલી વ્યક્તિ સાથે ગણતરી કરવી. તે વેચાયો હોય તે વર્ષથી માંડીને તે જ્યુબિલીના વર્ષ સુધી ગણે અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે. જો જ્યુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો જેટલા પૈસાથી તે ખરીદાયો હોય તેમાંથી તે વ્યક્તિએ કિંમતનો ભાગ પાછો આપવો અને એ વર્ષોની ગણતરી પર આધારિત હોય. ઘણા વર્ષો વીતી ગયા હોય અને જ્યુબિલી વર્ષને થોડા જ વર્ષ બાકી હોય તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડો જ ભાગ તેણે પાછો આપવો. વર્ષ દર વર્ષ તેની સાથે નોકરીએ રાખેલા ચાકરની જેમ વર્તન કરવું અને તમારે તેના માલિકને તેની પાસે નિર્દયતાથી કામ લેવા દેવું જોઈએ નહીં. જો જ્યુબિલી વર્ષના વચગાળાના વર્ષો દરમિયાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય તો તેને અને તેના બાળકોને જ્યુબિલીના વર્ષમાં છૂટા કરી દેવા, કેમ કે ઇઝરાયેલીઓ મારા સેવકો છે. તેઓ મારા સેવકો છે જેઓને હું મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું. હું યહોવા તમારો ઈશ્વર છું. લેવીનું પુસ્તક અધ્યાય 26. તમારે પોતાને માટે કોઈ મૂર્તિઓ બનાવવી નહીં, તેમજ કોતરેલી પ્રતિમા પથ્થરનો સ્તંભ ઊભા ન કરવા, અને પોતાને સારું તમારા દેશમાં આકૃતિઓ કોતરી કાઢેલો કોઈ પથ્થર નમવા સારું ઊભો કરશો નહીં, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું. તમારે મારા વિશ્રામવાર પાળવા અને મારા પવિત્ર સ્થાનની પવિત્રતાને માન આપવું. હું યહોવા છું. જો તમે મારા સર્વ નિયમો અને આજ્ઞાઓનું પાલન કરીને તેનો અમલ કરશો તો હું તમારા માટે નિયમિત ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ અને જમીન તમને પોતાની ઉપજ આપશે અને વૃક્ષો ફળ આપશે. તમારે ત્યાં પુષ્કળ પાક ઉતરશે. વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ થયા કરશે અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે. તમે ધરાતા સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો. હું તમને દેશમાં શાંતિ આપીશ અને તમે રાત્રે નિર્ભય બનીને નિરાતે સૂઈ શકશો. હું દેશમાંથી હિંસક પશુઓને દૂર કરીશ અને તલવાર તમારા દેશમાં ચાલશે નહીં. તમે તમારા દુશ્મનોને હાંકી કાઢશો અને તેઓ તમારી આગળ તલવારથી પડશે. તમારામાંના 5 તે 100ને નસાડી મૂકશે અને તમારામાંના 100 તે 10,000ને નસાડશે. તમારા સર્વ શત્રુઓ તમારી આગળ તલવારથી પડશે. હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ, તમને સફળ કરીશ અને તમને વધારીશ. તમારી સાથે હું મારો કરાર સ્થાપિત કરીશ. તમે લાંબા સમયથી સંગ્રહ કરી રાખેલું અનાજ ખાશો. નવો પાક તૈયાર થશે ત્યારે તેનો સંગ્રહ કરવા જૂનો પાક બહાર કાઢી નાખશો. હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ અને હું તમારાથી કંટાળી જઈશ નહીં. હું તમારી મધ્યે ચાલીશ. હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો. તમને મિસર દેશમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવા છું. તમારી ચાકરીની ઝૂંસરી તોડી નાખીને મેં તમને ઉન્નત મસ્તકે ચાલતા કર્યા છે. પરંતુ જો તમે મારું કહ્યું સાંભળશો નહીં અને મારી આ સર્વ આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તથા મારા વિધિઓને નકારવાનો નિર્ણય કરશો, મારા નિયમોની ઉપેક્ષા કરશો અને મારી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને મારા કરારને તોડશો, તો હું તમને આ પ્રમાણે સજા કરીશ. હું તમારા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમારા પર એવા રોગો અને તાવ મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે અને તમારા હૃદય ઝૂર્યા કરશે. તમે તમારા બી વૃથા વાવશો, કારણ કે તે તમારો શત્રુ ખાશે. હું મારું મુખ તમારી વિરુદ્ધ કરીશ અને તમારા શત્રુઓના હાથે હું તમારો પરાજય કરાવીશ. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા પર રાજ કરશે, અને કોઈ તમારી પાછળ નહીં પડ્યું હોય તેમ છતાં તમે નાસ્તા ફરશો, અને તેમ છતાં જો તમે મારું નહીં સાંભળો તો હું તમને તમારા પાપો બદલ 7 ગણી વધુ સજા કરીશ. હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ. હું તમારા પર આકાશને લોખંડના જેવું અને ભૂમિને પિત્તળના જેવી કરીશ. તમારું સામર્થ્ય વ્યર્થ જશે, કેમ કે તમારી જમીનમાં કોઈ ફસલ થશે નહીં અને તમારા વૃક્ષોને ફળ પણ આવશે નહીં. અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો તથા મારું સાંભળશો નહીં, તો હું તમારા પાપોને કારણે 7 ગણી વધુ આફતો ઉતારીશ. પછી હું તમારી વિરુદ્ધ જંગલી જાનવરોને છોડી મૂકીશ, જે તમારા બાળકોને ફાડી ખાશે અને તમારા પશુઓનો નાશ કરશે. પરિણામે તમારી સંખ્યા ઘટી જતા તમારા રસ્તાઓ ઉજ્જળ થઈ જશે. આમ છતાં પણ જો તમે મારી શિક્ષા ગ્રહણ નહીં કરો અને મારી વિરુદ્ધ ચાલશો, તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ. હું પોતે તમને તમારા પાપો માટે 7 ગણી વધુ આકરી સજા કરીશ. મારા કરાર ભંગનો બદલો લેવા હું તમારા પર તલવાર લાવીશ. તમે મારા નગરોમાં એકઠા થશો ત્યારે હું ત્યાં તમારી મધ્યે મરકી મોકલીશ, અને તમે શત્રુના સામર્થ્યથી હારી જશો. જ્યારે હું તારા અનાજના પુરવઠાનો નાશ કરીશ ત્યારે 10 કુટુંબો માટે રોટલી શેકવા માટે ફક્ત 1 ભઠ્ઠી પૂરતી થઈ પડશે. તેઓ તમને માપી તોલીને રોટલી વહેંચશે અને તમે ખાશો પણ ધરાશો નહીં. જો તમે મારું નહીં સાંભળો અને સતત મારી વિરુદ્ધ ચાલશો, તો પછી હું ક્રોધે ભરાઈને તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારા પાપોને લીધે તમને 7 ગણી શિક્ષા કરીશ. તમે તમારા પુત્રનું તેમજ તમારી પુત્રીઓનું માંસ ખાશો, અને હું તમારા ઉચ્ચ સ્થાનો તોડી નાખીશ, તેમજ તમારી વેદીઓને કાપી નાખીશ, અને તમારી મૂર્તિઓના ભંગાર પર હું તમારા મૃતદેહ નાખીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ. હું તમારા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમારા પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ અને તમારા સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ. હું તમારા દેશને એવો ઉજ્જડ કરી નાખીશ કે તમારા દુશ્મનો તેમાં વસશે, તેવો પણ તમારી દુર્દશા જોઈને વિસ્મિત બની જશે. હું તમને અનેક દેશોમાં વેર વિખેર કરી નાખીશ. હું તલવાર લઈને તમારી પાછળ પડીશ અને તમારો દેશ ઉજ્જડ તથા વેરાન થઈ જશે, તેમજ તમારા શહેરો ખંડેર થઈ જશે. અને જ્યારે તમે શત્રુઓના દેશમાં રહેતા હશો, તે વર્ષોમાં જમીન ઉજ્જડ પડી રહેશે અને તે તેનો વિશ્રામ ભોગવશે નહીં, અને તે દેશ તેના વિશ્રામ વર્ષોનો આનંદ માણશે. જ્યારે તમે ત્યાં વસતા હતા ત્યારે દરેક 7મે વર્ષે તમે આપ્યો નહોતો તે વિશ્રામ હવે તે પ્રાપ્ત કરશે. જે લોકો તમારામાંથી બચી જઈને શત્રુઓના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે, તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડું પડવાનો અવાજ થતા તેઓ જાણે મોત પાછળ પડ્યું હોય તેમ ભાગવા માંડશે, અને કોઈ પાછળ પડ્યું ના હોવા છતાં તેઓ ઢળી પડશે. વળી કોઈ પાછળ પડ્યું ના હોવા છતાં જાણે તલવાર પાછળ આવતી હોય તેમ તેઓ એકબીજા પર પડાપડી કરશે, અને શત્રુઓનો સામનો કરવાની શક્તિ પણ તેઓમાં રહેશે નહીં. વિદેશી પ્રજાઓ વચ્ચે તમારો અંત આવશે અને તમારા શત્રુઓની ભૂમિ તમને ખાઈ જશે. જેઓ શત્રુઓના દેશમાં બચી જશે તેઓ પોતાના અને પોતાના પિતૃઓના પાપોને કારણે ઝૂરી ઝૂરીને ક્ષય પામતા જશે. મારી વિરુદ્ધ કરેલા પાપો તેઓએ કર્યા, તેમાં તેઓનો અન્યાય અને તેઓના પિતૃઓના અન્યાય જો તેઓ કબૂલ કરશે અને એ પણ કબૂલ કરશે કે તેઓ મારી વિરુદ્ધ ચાલ્યા છે, તેથી હું પણ તેઓની વિરુદ્ધ થયો છું અને તેઓને શત્રુઓના દેશમાં સોંપી દીધા. જો તેઓનું બેસુન્નત હૃદય નમ્ર થયું હશે ને જો તેઓ પોતાના પાપોની સજા કબૂલ કરશે, તો હું યાકૂબ સાથેનો, ઇસાક સાથેનો અને ઇબ્રાહીમ સાથેનો મારા કરારનું સ્મરણ કરીશ અને આ દેશનું પણ સ્મરણ કરીશ. તેઓને દેશ છોડવો પડશે અને ભૂમિ જ્યાં સુધી ઉજ્જડ પડી રહેશે તેટલો સમય તે પોતાના વિશ્રામના વર્ષો માણશે અને પોતાની પાપોની શિક્ષા ભોગવશે, કેમ કે તેઓએ મારા વિધિઓનો નકાર કર્યો છે અને મારા નિયમોથી કંટાળ્યા છે. તેમ છતાં તેઓ તેઓના શત્રુઓના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહીં કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહીં કરું અને મારો જે કરાર તેઓની સાથે છે તેને હું નહીં તોડું, કારણ કે હું યહોવા તેઓનો ઈશ્વર છું. પણ તેઓના પિતૃઓને કે જેઓને વિદેશીઓની નજર આગળથી મિસર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું યહોવા તેઓનો ઈશ્વર થાઉં, તેઓની આગળ કરેલા મારા કરારને હું તેઓને લીધે સ્મરણ કરીશ. હું યહોવા છું. જે નિયમો, વિધિઓ અને આજ્ઞાઓ પોતાની તથા ઇઝરાયેલના લોકોની વચ્ચે યહોવાએ સિનાઈ પર્વત પર મૂસા મારફતે આપ્યા તે આ છે. લેવીનું પુસ્તક અધ્યાય 27. યહોવાએ મૂસાની સાથે વાત કરીને કહ્યું, ઇઝરાયેલના લોકોને કહે કે જો કોઈ માણસ યહોવાની આગળ ખાસ માનતા લે તો તારા નક્કી કરેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવાને સારું માન્ય થશે. તારું નક્કી કરેલું મૂલ્ય આ પ્રમાણે થાય: 20 થી 60 વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું નક્કી કરેલું મૂલ્ય પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 50 શેકેલ ચાંદી થાય. તે જ ઉંમરની નારી માટે તેનું મૂલ્ય 30 શેકેલ થાય. 5 થી 20 વર્ષની ઉંમરના નરની કિંમત 20 શેકેલ અને નારીની કિંમત 10 શેકેલ ઠરાવવું. 1 મહિનાથી 5 વર્ષ સુધીના નરની કિંમત 5 શેકેલ ચાંદી અને નારીની કિંમત 3 શેકેલ ચાંદી ઠરાવવું. 60 વર્ષ અને તેની ઉપરની ઉંમરના નરની કિંમત 15 શેકેલ અને નારીની કિંમત 10 શેકેલ ઠરાવવી. પણ જો કોઈ વ્યક્તિ માનતા લે અને આ કિંમત ચૂકવી શકે તેમ ના હોય તો તેણે તે વ્યક્તિને યાજક સમક્ષ રજૂ કરવી અને યાજકે તેની કિંમત માનતા લેનાર વ્યક્તિ ચૂકવી શકે તેટલી નક્કી કરવી. જો કોઈની ઈચ્છા યહોવાને પશુનું અર્પણ કરવાની હોય અને જો યહોવા તેને માન્ય કરે તો પછી એ પશુ સંપૂર્ણપણે તેનું જ રહેશે. એ વ્યક્તિએ તેમાં ફેરબદલ કરવી નહીં. સારાને બદલે નરસું તથા નરસાને બદલે સારું બદલવું નહીં. તે પશુની બીજા પશુ સાથે અદલાબદલી કરવી નહીં. છતાં જો અદલાબદલી કરી હોય તો બંને પશુઓ પવિત્ર બની જાય અને તે યહોવાના ગણાય. પરંતુ માનતા લઈ અર્પણ કરવાનું પશુ જો અશુદ્ધ હશે તો યહોવા તેને માન્ય નહીં કરે. પછી તેણે તે પશુ યાજક પાસે લઈને જવું. બજારની કિંમત પ્રમાણે યાજક તેની કિંમત નક્કી કરે. પછી પશુ સારું હોય કે ખરાબ, યાજકે ઠરાવેલ કિંમત માન્ય રાખવી. અને જો તે વ્યક્તિ તેને છોડાવવા ઈચ્છતો હોય તો તેણે તેની કિંમત કરતાં 5મો ભાગ વધુ ચૂકવવો. જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર યહોવાને સારું પવિત્ર થવાને માટે અર્પણ કરે ત્યારે યાજક તેની જે કિંમત નક્કી કરે તે કાયમ રહે. પણ જો અર્પણ કરનાર ઘરનો માલિક પોતાનું ઘર છોડાવવા ઈચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ 20% આપવા, જેથી મકાન પાછું તેની માલિકીનું થઈ જાય. જો કોઈ વ્યક્તિ પોતાની માલિકીની જમીનનો અમુક ભાગ યહોવાને અર્પણ કરે તો તેની કિંમત તેને રોપવા માટે જરૂરી બીજની રકમ સાથે રાખવામાં આવશે. જેમ કે 20 મણ જવની જરૂર પડે તો તેનું મૂલ્ય 50 શેકેલ ચાંદી થાય. જો કોઈ માણસ જ્યુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેની કિંમત થાય. પણ જો તે જ્યુબિલી વર્ષ પછી અર્પણ કરે તો યાજકે પછીના જ્યુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આંકડા મુજબ કિંમત ઠરાવવી. પરંતુ જો અર્પણ કરનાર ખેતર છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં 20% વધુ આપવા, એટલે તે ખેતરની માલિકી ફરીથી તેની થાય. પરંતુ જો તે જમીન નહીં છોડાવતા બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહીં. પણ તેના બદલે જ્યારે જ્યુબિલી વર્ષમાં તે ખેતર છૂટે ત્યારે યહોવાને સારું અર્પિત ખેતર તરીકે તે યાજકનું થાય. જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર યહોવાને અર્પણ કરે અને તે તેના કુટુંબની મિલકતનો ભાગ નથી તો પછી યાજકે બીજા જ્યુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાને તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે અર્પણ કરવી. જ્યુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માલિક જેની પાસેથી તે ખરીદ્યું હોય એટલે જેના વતનનું તે હતું તેને પાછું મળે. જે કિંમત તું ઠરાવે તે બધું પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે ઠરાવવું. 20 ગેરાહનો 1 શેકેલ થાય. કોઈપણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાના પ્રથમ જનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાને ચઢાવવું નહીં, કારણ એ તો યહોવાનું જ છે, પછી ભલે તે કોઈપણ બળદ કે ઘેટું હોય. જો અશુદ્ધ પશુના પ્રથમ જનિતને અર્પણ તરીકે લાવવામાં આવે તો યાજક તેની કિંમત ઠરાવે, તે ઉપરાંત 20% વધુ તે માલિક આપે. જો તેનો માલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક નિર્ધારિત કરેલી કિંમતે તે પશુને બીજા કોઈને વેચી શકે છે. परंतु यहोवा ने करेलू कोई पण अर्पण पछी ते मानस होय पशु होय अथवा वारसा में मळेलू खेतर होय तो तेने वेची अथवा छोड़ावी शकाय नहीं, कारण ते यहोवा ने सारू परम पवित्र अर्पण छे। जेनु अर्पण मानसों माथी थयेलू होय तेने पाछो खरीदी न शकाय, तेने निश्चय मारी नाखवो। जमीननी उपजनो ठरावेलो दशमो भाग पछी ते खेतरना अनाजनो होय के वृक्षना फळोनो होय ते यहोवानो गणाय, ते यहोवाने सारू पवित्र छे। जो कोई व्यक्ति आ अनाज के फळनो दशमो भाग पाछो खरीदवा इच्छे तो तेनी किंमतमां 20% उमेरीने चूकवे। जानवरो तथा घेटा बकरानो दशांश एटले जे कोई लाकड़ी नीचे आवी जाय छे तेनो दशांश यहोवाने सारू पवित्र गणाय। पसंद करेलू पशु सारू छे के खराब तेनी तपास तेणे न करवी। तेने ए पशु बीजा पशु साथे अदलाबदली न करवी, अने तेने जो बीजा पशुथी बदलवा मांगे तो बन्ने पशुओ यहोवाना थाय, ते पशुने पाछू खरीदी शकाय नहीं। इज़राइली लोको माटे जे आज्ञाओ मूसा ने यहोवाए सिनाई पर्वत पर आपी हती ते आ छे। લેવીયનું પુસ્તક અધ્યાય 5. જો કોઈ પણ વ્યક્તિ સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે તો તેણે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેને માટે તે પોતે જવાબદાર છે. અથવા જે બાબત ઈશ્વરે અશુદ્ધ તરીકે ઠરાવેલી છે તેનો જો કોઈ માણસ સ્પર્શ કરે, એટલે અશુદ્ધ પશુનો મૃતદેહ, જાનવરનો મૃતદેહ, અશુદ્ધ સરપટિયાના મૃતદેહનો સ્પર્શ કરે અને તે વ્યક્તિના જાણવામાં ન આવતા તેણે તેનો સ્પર્શ કર્યો હોય તો તે અશુદ્ધ અને દોષિત ગણાય. અથવા જો કોઈ માણસ કોઈ પણ અશુદ્ધતાથી અશુદ્ધ થયો હોય અને તેની અશુદ્ધતાનો જો કોઈ સ્પર્શ કરે અને તે તેના જાણવામાં આવ્યું ન હોય તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે દોષિત ગણાય. અથવા જો કોઈ માણસ દુષ્ટતા કરવાના અથવા સારું કરવાના સોગંદ પોતાના હોઠથી વગર વિચારે ખાઈને ગમે તેમ તે કહે અને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તેઓમાંથી એક વિશે દોષિત ઠરે. જ્યારે તેઓમાંથી એક વિશે દોષિત ઠરે ત્યારે એમ થાય કે જે વિશે તેણે પાપ કર્યું હોય તે કબૂલ કરે. પછી જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને માટે તે પોતાનો દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતિનું એક જાનવર, એટલે ઘેટું કે બકરી, અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત કરે. જો તે હલવાનને ખરીદી ના શકતો હોય તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને સારું તે યહોવાને માટે બે હોલા અથવા કબૂતરના બે બચ્ચા લાવે, એક પાપાર્થાર્પણને માટે અને બીજું દહન્યાર્પણને માટે. તેઓને યાજક પાસે લાવે. પાપાર્થાર્પણ માટે જે હોય તેને તે પ્રથમ ચઢાવે અને તેની ગરદન પરથી તેનું માથું મરડી નાખે, પણ તેના શરીર પરથી તેની ગરદન જુદી ન કરે. પછી તેણે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત વેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દેવું, એ પાપાર્થાર્પણ છે. પછી બીજું પક્ષી તે વિધિપૂર્વક દહન્યાર્પણ તરીકે ચઢાવે. તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તેને માફ કરવામાં આવશે. પણ જો કોઈ તે બે હોલા કે કબૂતરના બે બચ્ચા ખરીદીને ચઢાવી ના શકે તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફા મેંદાનો લોટ તે પોતાને માટે અર્પણ લાવે. તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવા, કારણ કે તે તો પાપાર્થાર્પણ છે. તેને યાજક પાસે લાવે અને યાજક પ્રતીક તરીકે તેમાંથી મુઠ્ઠી ભરીને લોટ લઈ વેદી પર યહોવાને ચઢાવેલા ખાદ્યાર્પણ સાથે દહન કરે, એ પાપાર્થાર્પણ છે. આ કૃત્યોમાંના જે કોઈ વિશે તેણે પાપ કર્યું હોય તો યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે વ્યક્તિને માફ કરવામાં આવશે. ખાદ્યાર્પણની જેમ બાકીનું અર્પણ યાજકનું થાય. પછી યહોવાએ મૂસાને કહ્યું, જો કોઈ વ્યક્તિ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિશે અજાણતા પાપ કરે તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે. ટોળામાંથી ખોડકાપણ વગરનો એક ઘેટો, શેકેલ ચાંદી, પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે દોષાર્થાર્પણને માટે લાવે. જે પવિત્ર વસ્તુ વિશે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે અને વળી તેનો એક પંચમાંશ તેમાં ઉમેરીને યાજકને તે આપે. પછી યાજક તેને માટે દોષાર્થાર્પણના ઘેટા વડે પ્રાયશ્ચિત કરે અને તેને માફ કરવામાં આવશે. યહોવાએ આપેલી કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન જો કોઈ વ્યક્તિ અજાણતાથી કરીને પાપ કરે તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માથે. તે દોષાર્થાર્પણને માટે ટોળામાંનો ખોડખાપણ વગરનો ઘેટો યાજક પાસે લાવે અને જે પાપ તેણે અજાણતા કર્યું હોય તો તે વિશે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે. આ દોષાર્થાર્પણ છે અને તે નિશ્ચય યહોવાની આગળ દોષિત છે. લેવીયનું પુસ્તક અધ્યાય 7. દોષાર્થાર્પણનો નિયમ આ છે, તે પરમ પવિત્ર છે. જે જગ્યાએ દહને અર્પણ કપાય છે ત્યાં તેઓ દોષાર્થાર્પણ કાપે અને તેનું રક્ત તેઓ વેદીની ચારે બાજુએ છાંટે. તેણે તેમાંની બધી ચરબી કાઢી લઈ વેદી પર ચઢાવવી. પુષ્ટ પૂંછડી, આંતરડા પરની ચરબી, બંને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી તથા કલેજા પરનો ચરબીવાળો ભાગ મૂત્રપિંડો સહિત કાઢી લેવા. યાજક યહોવા પ્રત્યે હોમયજ્ઞને માટે વેદી પર તેમનું દહન કરે. આ દોષાર્થાર્પણ છે. યાજકોમાંનો દરેક પુરુષ તે ખાઈ શકે. તેને પવિત્ર સ્થાને જ ખાવું, કેમ કે તે પરમ પવિત્ર છે. પાપાર્થાર્પણ દોષાર્થાર્પણ જેવું જ છે. તે બંનેને માટે એક સરખા જ નિયમો લાગુ પડે છે. જે યાજક તે વડે પ્રાયશ્ચિત કરે છે તેને તે મળે. જે યાજક કોઈ માણસ વતી દહની અર્પણ ચઢાવે તે જ યાજક પોતે ચઢાવેલા દહની અર્પણનું ચામડું પોતાને માટે લે. ભઠ્ઠીમાં શેકેલું, કઢાઈમાં કે તવામાં તળેલું સર્વ ખાદ્યાર્પણ તે ચઢાવનાર યાજકનું થાય. સર્વ તેલવાળું કે તેલ વગરનું ખાદ્યાર્પણ હારૂનના સર્વ વંશજોના સરખે ભાગે ગણાય. આ શાંત્યર્પણોના યજ્ઞો યહોવા પ્રત્યે જે લોકો ચઢાવે તેનો નિયમ આ પ્રમાણે છે. જો કોઈ વ્યક્તિ આભાર સ્તુતિ માટે અર્પણ ચઢાવતી હોય તો તે આભારથાર્પણની સાથે ખમીર વગરની રોટલી પણ તે તેલ સાથે મિશ્ર કરેલી હોય, પૂરીને ખમીર વગરની બનાવવી પણ તેના પર તેલ લગાવવું અને કેકને મોહેલા મેંદાના લોટથી બનાવવી. આભાર સ્તુતિને અર્થે પોતાના શાંત્યાર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલીનું તે અર્પણ કરે. તેમાંના પ્રત્યેક અર્પણમાંથી દરેક વસ્તુ યહોવાને માટે ઉચ્છાલી અર્પણ તરીકે તે ચઢાવે. શાંત્યર્પણનું રક્ત વેદી પર છાંટનાર યાજકનું તે ગણાય. આભાર સ્તુતિને માટેના શાંત્યર્પણોના યજ્ઞનું માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય. તેમાંથી કંઈ પણ બીજા દિવસની સવાર સુધી રહેવા ન દે. પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે એ ખાય, પણ બાકી રહેલું માંસ તે બીજા દિવસે ખાય. પણ યજ્ઞના માંસમાંનું જે કોઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું. જો તેના શાંત્યાર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહીં. તેમજ અર્પણ કરનારના લાભમાં તે ગણાશે પણ નહીં. તે વસ્તુ અમંગળ ગણાશે અને જે માંસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે. જે માંસને કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થાય તે ખાવું નહીં, તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય તે માંસ ખાય. પણ જે કોઈ માણસ અશુદ્ધ હોવા છતાં શાંત્યર્પણમાંથી એટલે જે યહોવાનું છે તે ખાય તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યું છે. જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુનો એટલે મનુષ્યના અશુદ્ધપણાનો, અશુદ્ધ પશુનો અથવા કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે અને યહોવાને માટેના શાંત્યર્પણના યજ્ઞનું માંસ ખાય તે વ્યક્તિ પોતાના લોકોમાંથી અલગ કરાય. પછી યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકોને બોલાવીને કહે કે તમારે કોઈ બળદ, ઘેટા અથવા બકરાની ચરબી ખાવી નહીં. કુદરતી રીતે મૃત્યુ પામેલા અથવા કોઈ જંગલી પ્રાણીએ મારી નાખેલા પશુની ચરબીનો બીજી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરવો પણ તમારે તે ખાવું નહીં. જો કોઈ માણસ યહોવાને પ્રત્યે જે પશુનો હોમયજ્ઞ ચઢાવે છે તેની ચરબી જે કોઈ ખાય તે ખાનાર માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય. તમે કોઈ પણ પ્રકારનું રક્ત, પછી તે પક્ષીનું હોય કે પશુનું હોય, તે તમારા કોઈ પણ ઘરોમાં ન ખાવ. જે વ્યક્તિ કોઈપણનું રક્ત ખાય તો તે માણસ તેના લોકોમાંથી અલગ કરાય. તેથી યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકોને આમ કહે કે જે કોઈ વ્યક્તિ યહોવાને શાંત્યાર્પણ ચઢાવવા લાવે તો તેણે તેનો અમુક ભાગ યહોવાને વિશેષ ભેટ તરીકે અર્પણ કરવો. તે પોતાના હાથે યહોવાના હોમયજ્ઞો લાવે. તેણે ચરબી સહિત પ્રાણીની છાતી લાવવી કે જેથી તેણે છાતીને આર્ત્યર્પણને સારું યહોવાની આગળ અર્પણ કરાય. યાજકે ચરબીનું વેદીમાં દહન કરવું, પણ છાતીનો ભાગ હારૂન તથા તેના વંશજોનો થાય. તમારા શાંત્યર્પણોના યજ્ઞોમાંથી જમણી જાંગ ઉચ્છાલિયાર્પણને સારું તમારે યાજકને આપવી. જમણી જાંગ હારૂનના વંશજોમાંનો યાજક જે શાંત્યર્પણોનું રક્ત તથા તેની ચરબી ચઢાવે તેના ભાગમાં જાય, કેમ કે ઇઝરાયેલી લોકોએ ચઢાવેલા શાંત્યર્પણના પશુઓની છાતીનો ભાગ અને જાંગ હું રાખી લઉં છું અને મેં તે હારૂન પ્રમુખ યાજકને તથા તેના વંશજોને તેઓના હંમેશના બાના તરીકે આપ્યા છે. જે દિવસે મૂસાએ હારૂન તથા તેના પુત્રોને યાજક તરીકે રજૂ કર્યા તે દિવસથી યહોવાને અગ્નિથી કરેલ અર્પણનો હિસ્સો તે આ પ્રમાણે છે. જે દિવસે યાજકનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે યહોવાએ આ ભાગો તેમને આપવાની ઇઝરાયેલીઓને આજ્ઞા કરી હતી. આ નિયમ સદા માટે તેમના બધા વંશજોને માટે બંધન કરતા છે. વંશ પરંપરા આ તેઓનો અધિકાર છે. દહન્યાર્પણનો, ખાદ્યાર્પણનો, પાપાર્થાર્પણનો, દોષાર્થાર્પણનો, પ્રતિષ્ઠા ક્રિયાનો તથા શાંત્યર્પણના યજ્ઞના નિયમો આ પ્રમાણે છે. સિનાઈના અરણ્યમાં યહોવાને સારું અર્પણ ચઢાવવાની ઇઝરાયેલી લોકોને તેણે આજ્ઞા કરી હતી. તે દિવસે યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને આ પ્રમાણે આજ્ઞા કરી હતી. લેવીયનું પુસ્તક અધ્યાય 8. યહોવાએ મૂસાને કહ્યું હતું, હારૂન તથા તેની સાથે તેના પુત્રોના વસ્ત્રો, અભિષેકનું તેલ, પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટા તથા બે ખમીર રોટલીઓની ટોપલી લે. મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ આખી સભાને ભેગી કરે. તેથી મૂસાએ યહોવાના કહેવા પ્રમાણે કર્યું. સમગ્ર સભા મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થઈ. પછી મૂસાએ તે સભાને જણાવ્યું કે યહોવાએ જે ક્રિયા કરવાની આજ્ઞા આપી હતી તે આ છે. મૂસાએ હારૂન તથા તેના પુત્રોને લાવીને પાણીથી સ્નાન કરાવ્યું. તેણે હારૂનને ઉપવસ્ત્રો પહેરાવ્યા અને તેની કમરે કમરબંધ બાંધીને જામો પહેરાવ્યો અને તેને એફોદ પહેરાવીને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો. તેણે તેને ઉરપત્રક પહેરાવીને ઉરપત્રકમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જોડી દીધા. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે તેને માથે પાઘડી પહેરાવી અને પાઘડીના આગળના ભાગમાં તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ લગાવ્યો. મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાત મંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે સર્વને પવિત્ર કર્યા. તેણે વેદી પર 7 વખત તેલ છાંટીને વેદીને તથા તેના સર્વ વાસણોને, હોજને તથા તેના તળિયાને પવિત્ર કરવા સારું તેઓનો અભિષેક કર્યો. તેણે હારૂનના માથા પર અભિષેકનું તેલ રેડ્યું અને તેને પવિત્ર કરવા સારું તેનો અભિષેક કર્યો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે હારૂનના પુત્રોને જબ્બાઓ પહેરાવ્યા અને તેમની કમરે કમરબંધ બાંધ્યા અને માથે પાઘડી બાંધી. મૂસા પાપાર્થાર્પણને માટે બળદને આગળ લાવ્યો અને હારૂને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેઓના હાથ મૂક્યા. તેણે તે કાપ્યો અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીના શિંગની આસપાસ તે ચોપડ્યું અને વેદીને શુદ્ધ કરીને બાકીનું રક્ત વેદીના પાયામાં તેને માટે રેડી દીધું અને ઈશ્વરને માટે તેને અલગ કરીને પવિત્ર કરી. તેણે આંતરડા પરની બધી જ ચરબી, કલેજા પરની ચરબી અને બંને મૂત્રપિંડો તથા તે પરની ચરબી લીધી અને મૂસાએ વેદી પર તેનું દહન કર્યું. પણ જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે બળદનું ચામડું, તેનું માંસ અને છાણ છાવણી બહાર અગ્નિમાં બાળી નાખ્યા. મૂસાએ દહન્યાર્પણનો ઘેટો રજૂ કર્યો અને હારૂને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા. મૂસાએ તેને મારી નાખીને તેનું રક્ત વેદીની આસપાસ છાંટ્યું. મૂસાએ તે ઘેટાને કાપીને તેના ટુકડા કર્યા અને તેનું માથું, ચરબી તથા બધા ટુકડાનું દહન કર્યું. તેણે આંતરડા તથા પગ પાણીથી ધોયા અને વેદી પર આખા ઘેટાનું દહન કર્યું. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબનું એ દહન્યાર્પણ હતું. તે યહોવાને સારું હોમયજ્ઞ હતું. પછી મૂસાએ બીજા ઘેટાને એટલે કે પ્રતિષ્ઠાના ઘેટાને રજૂ કર્યો અને હારૂન તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર હાથ મૂક્યા. હારૂને તે કાપ્યો અને મૂસાએ તેનું થોડું રક્ત લઈને હારૂનના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું. તે હારૂનના પુત્રોને લાવીને તેમના જમણા કાનની ટીશી પર, તેમના જમણા હાથના અંગૂઠા પર તથા તેમના જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડ્યું. પછી મૂસાએ વેદીની ચારે બાજુએ રક્ત છાંટ્યું. તેણે ચરબી, જાડી પૂંછડી, આંતરડા પરની સઘળી ચરબી, કલેજા પરની ચરબી, બંને મૂત્રપિંડો અને તેની ચરબી તેમજ જમણી જાંગ લીધી. જે બે ખમીર રોટલીની ટોપલી યહોવાની સમક્ષ હતી તેમાંથી તેણે એક બે ખમીરી ટુકડો તથા તેલમાં મોહેલી એક નાની રોટલી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણી જાંગ ઉપર મૂક્યા. તેણે આ બધું હારૂન તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવા સમક્ષ અર્પણો કર્યા. પછી મૂસાએ તે બધું તેમના હાથમાંથી પાછું લઈને દહન્યાર્પણને માટે વેદી પર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતા. તે યહોવાને માટે એક અર્પણની ભેટ હતી. મૂસાએ પશુની છાતી લઈને યહોવાની સમક્ષ તેનું અર્પણ કર્યું. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. એ તો યાજકના સંકલનના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો. મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું રક્ત લઈને હારૂન તથા તેના વસ્ત્રો પર, તેના પુત્રો પર તથા તેની સાથે તેના પુત્રોના વસ્ત્રો પર છાંટ્યું. આ રીતે તેણે હારૂનને તથા તેના વસ્ત્રોને અને તેના પુત્રોને તથા તેઓના વસ્ત્રોને પવિત્ર કર્યા. તેથી મૂસાએ હારૂનને તથા તેના પુત્રોને કહ્યું, મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ તે માંસ બાફો અને જેમ મેં આજ્ઞા કરીને કહ્યું, હારૂન તથા તેના પુત્રો તે ખાય. તે પ્રમાણે તમે પ્રતિષ્ઠાની ટોપલીમાં જે રોટલી છે તેની સાથે તે ત્યાં ખાઓ. તે માંસ તથા રોટલીમાંથી જે બાકી રહે તે અગ્નિમાં બાળી નાખજો. સાત દિવસ સુધી, એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે મુલાકાત મંડપનું પ્રવેશદ્વાર છોડી બહાર જવું નહીં, કેમ કે સાત દિવસ સુધી યહોવા તમારી પ્રતિષ્ઠા કરશે. તમારે માટે પ્રાયશ્ચિત કરવા માટે જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાએ આજ્ઞા કરી છે. તમારે સાત દિવસ સુધી રાત દિવસ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાની આજ્ઞા પાળવી, જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે. તેથી હારૂન તથા તેના પુત્રોએ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું. લેવીનું પુસ્તક અધ્યાય 9. આઠમા દિવસે મૂસાએ હારૂનને, તેના પુત્રોને તથા ઇઝરાયેલના વડીલોને બોલાવ્યા. તેણે હારૂનને કહ્યું, તું પશુઓના ટોળામાંથી ખામી વગરનો એક બળદ પાપાર્થાર્પણને માટે તથા દહન્યાર્પણને માટે ખામી વગરનો એક ઘેટો લઈને યહોવાની સમક્ષ તેઓનું અર્પણ કર. તું ઇઝરાયેલી લોકોને કહે કે તમે પાપાર્થાર્પણને માટે એક બકરો અને દહન્યાર્પણને માટે એક વાછડો તથા ઘેટો, બંને એક વર્ષના તથા ખામી વગરના લેવા. આ ઉપરાંત શાંતિઅર્પણોને માટે યહોવાની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ, એક ઘેટો તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો, કેમ કે યહોવા આજે તમને દર્શન આપશે. આથી જે વિશે મૂસાએ તેઓને આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇઝરાયેલની સમગ્ર પ્રજા યહોવાની સમક્ષ આવીને ઊભી રહી. પછી મૂસાએ કહ્યું, યહોવાએ તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે, તમને યહોવાના ગૌરવનું દર્શન થશે. મૂસાએ હારૂનને કહ્યું, વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહન્યાર્પણ ચઢાવ અને તારે પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત કર અને લોકોનું અર્પણ ચઢાવ અને તેઓને માટે પ્રાયશ્ચિત કર, જેમ યહોવાએ આજ્ઞા આપી તેમ. માટે હારૂન વેદી પાસે ગયો અને પાપાર્થાર્પણનો જે વાછડો તેને પોતાને માટે હતો તે તેણે કાપ્યો. હારૂનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ પ્રસ્તુત કર્યું અને તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત વેદીના શિંગ ઉપર લગાડ્યું. પછી તેણે બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દીધું. પણ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કલેજા પરની ચરબી એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. અને માંસને બાળીને તેણે તે છાવણી બહાર મૂક્યું. હારૂને દહન્યાર્પણને કાપ્યું અને તેના પુત્રોએ તેને રક્ત આપ્યું, જે તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. પછી તેઓએ તેને એક પછી એક દહન્યાર્પણના ટુકડા તથા માથું આપ્યા અને તેણે વેદી પર તેમનું દહન કર્યું. તેણે આંતરડા અને પગો ધોઈ નાખ્યા અને વેદી પરના દહન્યાર્પણ ઉપર તેઓનું દહન કર્યું. હારૂને લોકોનું અર્પણ રજૂ કર્યું. લોકોના પાપાર્થાર્પણના બકરાને લઈને પહેલા બકરાની જેમ તેને કાપીને પાપને લીધે તેનું અર્પણ કર્યું. તેણે દહન્યાર્પણ રજૂ કર્યું અને યહોવાની આજ્ઞા પ્રમાણે તેનું અર્પણ કર્યું. તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું, તેમાંથી એક મુઠ્ઠી લઈ સવારના દહન્યાર્પણ સાથે વેદી પર તેનું દહન કર્યું. તેણે લોકોના શાંતિઅર્પણ માટે બળદ અને ઘેટાને કાપીને તેઓનું અર્પણ કર્યું. હારૂનના પુત્રોએ તેને રક્ત આપ્યું, જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. બળદના ચરબીવાળા ભાગો, ઘેટાની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા. તેઓએ છાતી પર ચરબી મૂકી અને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું. મૂસાની આજ્ઞા પ્રમાણે હારૂને પશુઓની છાતીના ભાગો અને જમણી જાંગ ઊંચી કરીને યહોવાને બલિદાન તરીકે અર્પણ કર્યું. પછી હારૂને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશીર્વાદ આપ્યો. પછી પાપાર્થાર્પણ, દહન્યાર્પણ તથા શાંતિર્પણના અર્પણ કરીને તે નીચે ઉતર્યો. મૂસા અને હારૂન મુલાકાત મંડપમાં ગયા, પછી ફરીથી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યો અને બધા લોકોને યહોવાના ગૌરવના દર્શન થયા. યહોવાની સમ્મુખથી અગ્નિ આવ્યો અને વેદી પરના દહન્યાર્પણને તથા ચરબીવાળા ભાગોને ભસ્મ કર્યા. જ્યારે સર્વ લોકોએ આ જોયું ત્યારે તેઓ પોકાર કરવા લાગ્યા અને જમીન પર ઊંધા પડ્યા.